થોડા કાળને લીધે આ જેવી રીતે આ રાજવાડાઓમાં બધામાં ધીમે ધીમે ફેરફાર થયા, તેવી રીતે કાળના બળને લીધે આપણે ત્યાં અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે દેશમાં, એનો ફેરફાર તો થવાનો જ ને?
ચોક્કસ 100% થવાનો. કાળને લીધે ઘણું થાય છે, ગરીબ શેર થઈ ગયા
થાય.
ચાર વીઘા જમીન ખેડનાર માણસ ખેડ્યો, એ ખેડૂત જમીન નો માલિક થઈ ગયો. કેટલા બધા પૈસા ચાર વીઘાના છે. કાળને લીધે ઘણું થતું હશે. હવે લોકોને ખ્યાલ બનવા માંડ્યું ને, આ બધું જમીન અંગેનું બધું બનવા માંડ્યું ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે ખાલી વાત ખડી છે. અને એ જાતના કામ કરવાનો ભૂમિકા પાકિસ્તાન લીધે બહુ સારી હતી. એ કે છે હું પણ કોમ્યુનિસ્ટ છું, બધાનું હિત થવું જોઈએ વાત સાચી, બધાનું રક્ષણ થવું જોઈએ વાત સાચી. તેમ તમે જે કહો છો આ બધાનો નાશ કરવો જોઈએ પૈસા ધરાવવાનો, એ વાત બરાબર નથી. એમને એવી એમની રીતે રહેવા દો ને એમને પણ ભાન જાગવા દો કે ભાઈ આ લોકો તરફનું આપણું પણ કંઈક, આપણે પણ કંઈક કરવા જેવું છું. એમને જયારે લાગશે ત્યારે કરવા મારશો. ત્યાં સુધી એમને આપણે એમ કહીએ કે તમારી પાસે પૈસા છે, એ પૈસા તમારા નથી, એ પૈસા તમારા ટ્રસ્ટ છે, તમે એ પૈસા એ તમારા ટ્રસ્ટ છે અને તમે ટ્રસ્ટી તરીકે પૈસા વાપરો તો તું ખરી રીતે એમ કરશો તો કોઈને તમારા ઉપર ઈચ્છા જાગશે નહીં પછી. સ્વીકારાય નહી તો આ છે કે એમને આપણે વારંવાર ભેગા થઈને મળીને આપણે સમજાવીએ, દોસ્તી કરીએ, સંબંધમાં આવીએ ને આપણે એમને સમજાવીએ કે ભાઈ તમારે દોલતનું આમ કરો, હવે કાળ જુદો આવ્યો છે, એ નહીં કરો તો પંચાયત પડશે. એમ સમજાવ, ગાંધી સમજાવતા ખરા, બિલ્લા બિલ્લા ને બધું ઘણું સમજાવ્યું. ત્યાર પછી જ એમને કોલેજોને બધું કાઢેલું બિલ્લાએ.
જ્યાં
સુધી સંસારી રીતે જીવીએ છીએ આપણે, સંસારી રીતે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણાથી નિષ્ફળી નહીં થઈ શકાય. બે શક્ય જ નથી, પોસિબલ જ નથી. નિષ્ફળી થવાને માટે નિષ્ફળી સંસારથી ઉપર થાવ ત્યારે નિષ્ફળી થઈ શકો. સંસારને સંસારમાં રહીને તમે નિષ્ફળી નહીં થઈ શકો, એ શક્ય નથી, પોસિબલ નથી. એટલે એમાં તો અભિવિલ જાગે, અને અભિવિલ જાગે ત્યારે માનસિક એટલી તમારી શક્તિ હોય તો શાંતિથી સ્વસ્થ રહો, સામનો ન કરો. બહારથી આવે બહાર આપણા સંસાર નિરુદ્ધ બહાર થી આપણા સર્કલ થી બહાર એવો કોઈ એવું કરે તો તેનો આપણે સામનો કરવો જોઈએ મજબૂતાઈથી, અને ન કરીએ તો એ કાયરતા છે આપણી. પણ સંસારમાં ને સંસારમાં આપણા પોતાના ઘરના વર્તુળમાં સામનો નહીં કરવો. એ તે વખતે નિષ્ફળતા રાખીને આપણે સહન કરવું પ્રેમથી, એ ત્યાગ છે, એ ખરો ત્યાગ છે. અને એ સહન કરવાથી અને એ પ્રેમથી સહન કરવાથી સામાના અવગુણ છે એવું કઈ પણ વિચાર્યા વિના એ સહન કરવાથી એ કર્મ ઉત્તમ કર્મ બને છે. અને એનું પરિણામ આજ નહીં આવે, આજે ને આજે ના આવે, પણ કાળ જતા પરિણામ ઉત્તમમાં ઉત્તમ એનું આવે. પણ સંસારમાં રહીને તમે સંપૂર્ણ નિષ્ફળ નહીં થઈ શકો, અશક્ય વાત છે. સંસારથી ઉપરની કક્ષાએ જવાનું હોય તો નિષ્ફળી થવાની વાત આવે ત્યાં આગળ. બાકી સંસારમાં રહીને તમે તદ્દન નિષ્ફળી રહી શકો, આ ઇન્ડિફરન્ટ રહી શકાય, બેદરકાર રહી શકાય, એ રહી શકાય તમારાથી. પણ નિષ્ફળી નહીં રહી શકાય, બેદરકાર રહી શકો. ભાવ છે એ દુનિયાદારી નો વિષય નથી, સંસાર નો વિષય નથી. પેલામાં તો બહુ તો સિમ્પતિ કહેવાય. એ સિમ્પતિ શી રીતે જામે? તો કે આપણે જયારે ગાંઠ વાળી છે ને સંસારમાં આપણે નિસુઈ શું તમે શબ્દ કહો, ભાવ, ભાવ એ સંસાર નો વિષય નથી, એ ભગવાન પરત્વે નો વિષય છે. એ ભગવાન માટે ભાવ થઈ શકે. સંસારમાં કોઈ પણ વિષય એવો નથી કે જેને બહુ તો આપણે લાગણી કહી શકીએ કે લાગણી થાય આપણને. તો લાગણી પણ બે પ્રકારની, એક નિમ્ન પ્રકારની ને એક ઉર્ધ્વ પ્રકારની, એમ બે પ્રકારની લાગણી. એક લાગણી આપણને કોકની સાથે, જેની સાથે લાગણી થઈ હોય એની સાથે ને સાથે આપણને જોડી રાખે બિલકુલ, અને અને એને એને ભલું કરવાની વાત એ વખતે આપણને નહીં જાગે. પણ ન જ જાગે એવું મારું નથી કેવું. કોઈક વખત ઇન ધ ઇનર મોસ્ટ કોર્નર ઓફ અવર લાઈફ કોઈક પ્રસંગ એના જીવનમાં એવો બને ત્યારે આપણે ભાગ લેવાનું એની સાથે થાય. એ ભાગ લેવામાં જ, એ ભાગ લેતી વખતે આપણાથી જે કંઈ થાય તે આપણે કરી ચૂકીએ તો કરી ચૂકીએ તો એટલું એનું હિત આપણે કરી શકીએ. સંપૂર્ણ હિત આપણે એનું નહીં કરી શકીએ, કારણ કે એ તો અનેક, એ સંપૂર્ણ હિત થવાને માટે અનેક કારણો બધા ભેગા થયેલા એના હોવા જોઈએ. એમાં એ હિતમાં પાસ્ટ પણ આવે, ભૂતકાળ પણ આવે, અને પ્રેઝન્ટ કાળ પણ આવે, ભવિષ્યકાળ ના આવે. પણ ભૂત અને વર્તમાન બે તો આવે જ, એ બે કાળના એના વર્તનો એના માનસમાં એના સંસ્કાર પડેલા હોય છે, અને તે પણ એમાં ભાગ ભજવતા હોય. એની અંદર આપણે ક્યારે પડી શકીએ કે આપણે એનાથી કંઈક વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ રહીએ અને આવી વસ્તુઓનો આપણે ઉકેલ સરળતાથી કાઢી શકીએ એવી સ્થિતિ ના હોઈએ, અને પેલો સામો માણસ આપણું કયું માને એવું હોય તો આપણે એને કહી દીધું, ભાઈ આ સ્થિતિમાં આમ વર્ત, તારું સારું થશે ચોક્કસ, હું પણ કહું છું, અને વર્તે તો સારું થાય. એ રીતે આપણે ભાગ લઈ શકીએ. એટલે આપણા આપણા આ જીવનના પાર્ટનરને કે આપણા કોઈ સગા વાલાને જે આપણી સાથે મમતામાં હોય, તેનું કોઈ પણ પ્રકારે અનિષ્ટ કે એવું થયું, ત્યારે એ અનિષ્ટમાં ભાગ લેવાને માટે આપણે આપણે જે રસ્તો લેવાનો તે જુદી રીતે લેવો જોઈએ. અનિષ્ટ જે થયું અને એથી ધારો કે કોકનું બગડ્યું, તો આપણે પેલું જેનું બગડ્યું હોય તેને સુધારી લેવાનો આપણો પહેલો પ્રયત્ન હોવો જોઈએ. અને એ કરી ને એની લાગણીને આપણા તરફ વાળી અને પછી પેલા માણસને એને કહેવું જોઈએ કે ભાઈ આ તે શું કર્યું, આમાં તું તો આવું કરે એવો છે જ નહીં, અને તારા જેવું કેમ કેમ થઈ ગયું, કોને તને આવી ગોડવણી આપી, એમ કરીને એને કરીને એને સમજાવાય. સમજાવીને પછી જો એના જો એને એના એના જે થયેલા કર્મને એ યથાયોગ્ય ન સમજે તો વાંધો ના આવે, પણ કે ના એ તો એનું પાકું વેર જ લઈશ, એ નિશ્ચય પર આવ્યો હો તો એને પછી સમજાવવો બહુ આકરો. તો પછી આપણે તો બેની વચ્ચે સંભ કરાવવો છે, બેની વચ્ચે સમાધાન કરાવવું છે, તો એ કહેવા હથિયાર લઈને ઉપડ્યો છે. બીજી બાજુ એ આપણે આપણે જોયું કે માણસ એને સંતોષ થઈ ગયો છે, કોઈ એના તરફ વેર નથી, કઈ કશું નથી, અને આ માણસને હવે વેર પાકું થઈ ગયું એટલે સુધી કે એને અત્યારથી એનો સામનો પણ કરવો. ત્યારે આવી પરિસ્થિતિ થઈ જાય ત્યાં શું કરવું, આપણે આપણી બુદ્ધિ કેવી ચાલે. હું તો એમ કહું, મેં તો કરાવ્યું છે પણ એવું કે સાલો એ પૈસાદાર છે, આપણે ગરીબ છે, કે આપણને દબાવો મારે છે, આપણે પણ એની સમાધ્યા રૂગામો એને જોડો બતાવો, એને પણ સમજણ પડે કે આવી રીતે ગરીબોને કચરાશે નહીં, આવી રીતે દબાવી નહીં મરાય, કે એને સમજણ પડશે. પછી પેલો માણસ જે હતો,
આપણે કાલે વાત કરી પેલું યથાની તમે સમજાયું, હવે અને જોડે કાલે આપણે ગરીબાઈ ની વાત થઈ, તો આટલી બધી જે ગરીબાઈ આપણા દેશમાં છે તે એને યથા એટલે આપણે અમુક જાતના વિચારો કરતા હોઈશું અથવા આપણા અમુક કર્મ હશે એને લીધે હશે.
ગરીબાઈ જે છે તે માત્ર આપણે આપણા લોકો જે કર્મનું શાસ્ત્ર નક્કી કર્યું છે, નક્કર તો લખ્યું છે, એ એટલું કર્મ એમાં નથી હોતું. એમાં પરિસ્થિતિ સંજોગ ગુણ એ બધું પણ ભેગું થાય છે. કારણ કે હું હોઉં કે રામની સાથે એટલો બધો સંકળાયેલો હોઉં દોસ્ત પાકો કે એનાથી છૂટી ના શકું. મારા સારા ગુણ હોય ને બધું હોય અને ઉત્તમમાં ઉત્તમ પૈસાદાર થઈ શકું એવી સ્થિતિ હોય, પણ પેલા એની સાથે સંકળાયેલો આવું તો એ ગરીબીમાં જાય તો હું ગરીબ જાઉં એની સાથે. એ મિત્રતાના કે લાગણીના જોરે એવી રીતે જનારા પણ થાય છે ગરીબીમાં. અને ગરીબી દુનિયામાં વિશેષ છે, એનું કારણ એ છે એમાં માત્ર કર્મનો દોષ નથી, એ જે પૈસા છે એની એની રોંગ વહેંચણી ખોટી છે. જેમ એ પૈસાદાર મા બાપ કુટુંબ હોય અને છ સાત છોકરા હોય, બે ત્રણ છોકરીઓ હોય, તો જે વહેંચણી થાય તો એ વહેંચણીમાં પણ ઘણે ટકાના અન્યાય થાય છે. આપણે તો મનુષ્ય છીએ તે થાય, પણ ભગવાનની ન્યાયમાં અન્યાય કેમ થાય એ તો સાંખી ના લેવાય. જયારે ત્યાં એ રીતે આપણાથી વિચારાય નહીં કે અન્યાય થાય છે, એવી રીતે વિચારવા જઈએ તો દોષ થાય, દોષ વિચાર દોષ. ત્યારે તારો તો પછી નિમેરો કેવી તારો આટલા બધા થોડાક જ ભાગ ધનિક અને સામાન્ય જીવવામાં ગરીબ કરતા ઊંચો વર્ગ પણ ખરો અને વધારે ભાગ ગરીબ. એનું શું કારણ? કેટલા બધા ખરાબ કર્મ કરેલા અને આ બધા સારા કામ કરેલા, ના તેમાં કર્મ નો સિદ્ધાંત એમાં નથી આવતો અને આનવા જાય તો બંધ બેસતો હોતો નથી. તારે કારણ શું? ગરીબ થવાનું કારણ શું? આટલું બધું તો મને પોતાને સમજાતે એવું લાગ્યું છે કે ગરીબ લોકો જે હાલ ગરીબ લોકો છે એમને પોતે પોતાની મેરેજ ગરીબ જન્મ માંગેલો, ગરીબ થવું જ, ગરીબ ની અનુભવ સ્થિતિ જોવાને માટે, અનુભવવાને માટે પોતે જીવ પોતે જ. આ ઘણા ખરા આપણે કહીએ છીએ કર્મ અનુસાર જન્મ, પણ જીવ પોતે જ એની પાછળ કર્મ ભલે હોય, કર્મ નું ધોરણ અથવા તો કર્મ નું પ્રેરણા અથવા તો કર્મ નું પ્રાબલ્ય અથવા તો કર્મ નું જોશ અથવા તો કર્મ નું કરેલા કર્મ ના પરિણામ રૂપે એનામાં જે કઈ અંશ જાગ્યો હતી એ બધાને લીધે ગરીબ થયો હોય એમ પણ બને. પણ હું તો એ જે આત્મા જીવતો હોય છે, ધારો કે પૈસા ધારો હોય, ઘણો પૈસા દે તો એવો પૈસા દાર માણસ ને પણ ગરીબ થવાની ઈચ્છા થાય છે. જીવન જીવવાની તો કોઈ તો અત્યારે આપણી મતી હોય તો એના સારા કે સારો મૂર્ખ રાખેલો ગણો છે એમ કહી દે એને કે આટલું બધું ધન છે ને છે ને ગરીબ થવાની શું કઈ ઈચ્છા થાય છે, મૂર્ખો છે, અક્કલ બનો છે, એમ આપણે તો કહી દઈએ, ન્યાય આપી દઈએ, વાદા લગાડીએ. શાસ્ત્ર ના કે બાઇબલ ના કોઈ ન્યાય ના આપતો, તારો ન્યાય થઈ જશે. પણ એ તો બધું શાસ્ત્ર નું રહ્યું, આપણે ક્યાં શાસ્ત્ર ભણવાને કરવું છે ને વિચારવું છે. પણ એવા માણસ હોય છે જે દાખલો તરીકે આપણું ઠાકોર બહુ બન પૈસા દે છે, કેટલો મોટો પૈસા છે, બહુ મોટો પૈસા છે, ગજબ ગજબ નો પૈસા દાવો હતો એને. એના ગરીબો ના દુઃખ જોઈને દુઃખી માણસ દુઃખી ને જાતે દુઃખી નહી પણ બીજાના દુઃખ જોઈને દુઃખી થઈ જાય. કેટલો બધો એટલો બધો પરોપકારી માણસ હતો એમ. પણ આ કરે ગરીબ માં જીવ્યું એમ અને બધું કર્યું ગરીબ માટે જ બધું કર્યું એને. હવે એ તો મોટો મલ્ટી મિલિયનર કહેવાય, એવો ટાગોર હતો. ટાગોર નહી આપણે રશિયાનો
ટોલ્સટોય
અને ટાગોર હતા પૈસા ઘણા, એનો હાથ હતો ગરીબો તરફ. પણ એ માનસિક વિચારિક ભૂમિકા ઉપર ને પેલું તો પ્રેક્ટિકલ એ પ્રમાણે વર્તવાનું આપણે આપણે ટોલ્સટોય ની બાબતમાં તો આખરે ઘર બહાર બધું છોડીને એ પણ પૈસું રહેતો વગર ગરીબ હોય તે જીવાય એવી રીતે મહેનત કરતો કરતો એક ધર્મશાળામાં રહેલા અને ત્યાં મહેનત કરતા કરતા ત્યાં ગુજરી ગયેલા બહુ મોટો માણસ. એ આદર્શ આખરે એને સૂચ્યું કે આજ મહેનત કરી, જાતે મહેનત કરી અને કમાઈને ખાવું એ જ ખરું, અને આ મજૂર જીવન છે, આ ગરીબ જીવન છે એ જ ખરું જીવન છે. એ જો કે એ માનતા હતા એવું એ વાત માં 100% સાચી, પણ એ સાચું એમ નહી કહી શકાય. ગયું તો પછી આનંદતા વિવિધતા તો રહે જ નહીં જગતમાં, બીજું એક જેવું જગત એ બીબા જેવું નથી કહ્યું, આ જે થી કઈ બધું બીબા જેવું નથી, એમાં આનંદતા વિવિધતા વ્યસ્તતા આ બધું જુદું જુદું રહેલું જ છે, એનાથી બધાના અનુભવમાં આપણે આવવાનું છે. એના કરતા વધારે ગુણો વાળું બધું છે આપણા આપણા જગત. મારે ગમે તારે તારું જ્યાં કામ પડે પાછું હોય તો મને સારું લાગે. આપણે ગરીબાઈ વિશે વાત કરતા હતા, તે ગરીબાઈ નો ઘણો મોટો ભાગ આપણા જ એકલા દેશમાં છે, બધા દેશમાં છે ગરીબાઈ. આપણે અમેરિકા કહીએ તો ત્યાં ગરીબાઈ છે, અમેરિકા છે, લંડન છે, બીજા ઘણા પૈસાદાર દેશો છે, અને લોકો પણ પૈસાદાર છે, ત્યાં પણ ગરીબાઈ છે. ગરીબાઈ માત્ર કર્મ ના કારણ થી થાય છે એ વાત બરાબર નથી, ઘણા કારણો ભેગા સાથે મળેલા છે, તેને લીધે ગરીબાઈ થાય છે માણસ ને જીવની. એક જીવ જે માને છે તેને તો કઈ સવાલ નથી માનવા ને માનવાના, જીવ એક જ છે, હવે પછી કોઈ જન્મ જ નથી. એવું માનનારા જે ખ્રિસ્તી ધર્મ કે મુસલમાન માં છે એને તો જે મળ્યું તે જ ખરું આ જન્મ માં, એને કેમ મળ્યું કેમ નહીં એને તો કઈ આગળ પાછળ તો છે ને કે વિચારવા પણ જે કઈ છે તેમાં જીવન વિતાવવાનું, સારું જેમ સારું જીવન જીવાય તેમ કરવાનું. જો ઇસ્લામિક ધર્મ પ્રમાણે સારી જગા મેળવવી હોય તો ત્યાં પણ કે છે, હા ત્યાં લોકો હમણાં જ કોઈ મુસલમાન સાથે વાત કરી દઈ કે ભાઈ મેગો તમે પણ તમે જીવનમાં જીવનની અનંતતા માનતા નથી, પણ દુર્ગામાં તમારા દરગાહમાંથી માણસ ઉઠે છે ને એનો ત્યારે ન્યાય થાય છે, ને તે બ્રાહ્મણ પાછું એને જીવવું પડે છે, એટલે ત્યારે પાછો માણસ થાય છે અને પાછો કબરમાં દટાઈ જાય ભલે, પણ ઉઠે છે એ વાત સાચી. તો કઈ વાત સાચી, વટલો ગાળો થોડુંક ગયો એમ જ કહેવાય ને કે અમારામાં વટલો થોડો ગાળો જાય છે. અમારામાં તો ત્યાં સુધી કહ્યું છે કે એ ગાળો ઘણો મોટો પણ હોય છે, એટલે 500-600-700 વર્ષ પણ કેટલાક ન થઈ જાય, કેટલાક જીવોને જન્મ દેતા. એટલે તમારે અમારે સરખો જ છે, કઈ આગા પાછા પણ નથી. તમારો જીવ ફરી ઉઠવાનો છે, અમારો જીવ ફરી ઉઠવાનો છે. અમારે કેટલા કાળ લાગશે તે અમે જાણતા નથી અને તમે જાણતા નથી. આપણે આમાં વચ્ચે ડાફાન કરીને કઈ નિર્ણય કરીએ એ કઈ બરાબર વાત નથી. તો ખુદાએ જે કર્યું છે તે બરોબર છે, એટલે ખુદાએ કર્યું છે ખરું, પણ તમારામાં જેમ છે કે કર્મથી કર્મ વળે જ્ઞાતિ ગણાય. કર્મ ઉત્તમ કર્મ હોય તે બ્રાહ્મણ, પછી વાણિયા, પછી આ એમ જેમ કર્મ વળે જ્ઞાતિ થઈ આપણામાં, એવું કે અમારે ત્યાં કર્મ વળે કશું ને બધા સબ મુલ્લા એક જ, બધા એક જ અમારે ત્યાં, જુદા નહીં. એ ઉત્તમ છે ભાઈ, એ સારું છે, ખોટું નથી. ના અમારામાં તને સમજાવું સાચી થયું છે કે અમારા પહેલેથી વિધના વખતથી અને તે પહેલાથી કેટલાક લોકો ખુદા વિશે વિચાર કરનારા હતા, ખુદા વિશે વિચાર કરનારા હતા, બસ એમાં જ મજબૂત અને એ જ વિચાર્યા કરે અને બીજું કઈ કઈ પંચાયત માં ભરતા એને ખાવા પીવા જોઈએ કે ના જોઈએ, તે ખાવા પીવા સમાજ પહોંચાડતા. તો એવો એક વર્ગ હતો, એ નાનો સુનો વર્ગ નતો, એ જુદી જુદી ઠેકાણે પર્વતોમાં રહેતા, ગુફામાં રહેતા, નદી કિનારે રહેતા. એ બધા એને ખોલીને એમને ખાવાનું આપવું એ કઈ નાનું સુનું કામ નતું. ભાઈ એવા લોકોને અમે બ્રાહ્મણ કહ્યા કે જે બ્રહ્મ વિશે વિચાર કરનારા. પછી રહ્યા ક્ષત્રિય લોકો, એ આ સમાજનું રક્ષણ કરનારા હતા. આપણા ઘરનું જેમ રક્ષણ કરીએ છીએ તેવી રીતે એ લડતા હતા. અછાળું લઈને શત્રુની સામે આપણે માટે જીવનને બરબાદ કરી દઈને પરવા રાખ્યા વગર, ત્યારે એ સમાજને પણ આપણે પોષવું જોઈએ. આપણે માટે જે જીવન આપતા હોય તો કા એ તો કરવું જોઈએ. બરાબર, તમારી વાત. બ્રહ્મનું ચિંતન કરતા હતા, ખુદાનું ચિંતન કરતા હતા, તેને પોષવું જોઈએ તે લોકોએ કબૂલ કર્યું. પછી આ ક્ષત્રિયોની વાત કબૂલ કર્યું. અમે બાબા અહીંયા વેપાર કરતા હતા, બધું વેચ્યા નહીં કરે નહી. લોકો કામ કરવા લાગ્યા છે, એ લોકો એ લોકો તેને આપણે શુદ્ર ગણ્યા. અમે એવી રીતે આ વર્ગ છે, પણ ખરી રીતે બધા એક જ છે, જુદા નથી. પણ કામ કરવાની રીતે આ બધા જુદા જુદા ગણાયા. તમારામાં ગણાયા નથી, બધા બિસ્મિલ્લા. બિસ્મિલ્લા એટલે ખાધી વખતે બધા છે, બિસ્મિલ્લા એટલે બધા આપણે એક છીએ જમીએ એવું છું. બિસ્મિલ્લા કે બાબુ તમારા ત્યાં બિસ્મિલ્લા છે, અમારા ત્યાં બિસ્મિલ્લા નથી. ફેરમાં તો આટલો જ છે, પણ તમે જુદા જુદા રાખો ને. અમે જુદા હઈએ તો પણ જુદા નહીં, જમતી બધા એક જ. અમે ભેદ નહીં, તમંગ્ર હોય કે ગરીબમાં ગરીબ હોય તે એક થાળમાં બેસીને બધા અમને જમીએ. એમાં ભેદ નહીં અમારે ત્યાં, બિલકુલ ભેદ નહીં, કોઈ જાતનો નહીં ભેદ. બહુ સારું કહેવાય, ઉત્તમ છે. મારે નાનાથી કહેવાય એનું, પણ અમારે ત્યાં એ નથી, એવું નથી થયું. તેના ઘણા કારણો પણ હું આપું, પણ એ તમારે ગળે નહીં ઉતરે. એક જ થાય એવા બધા ભેગા બેસીને જમવું એ આરોગ્યની દ્રષ્ટિએ પણ બરોબર નથી. આરોગ્યની દ્રષ્ટિએ હવે એ વાત તમારે ગળે ઉતરે નહીં, પણ વિજ્ઞાનના આરોગ્ય શાસ્ત્રના નિયમ પ્રમાણે આ બરોબર એ વાત નથી. તમારો નહીં, તમારા લોકો વિચારીને સુધારવો જોઈએ. આ રીત સારી નથી. કોઈ ટીબી વાળો હોય, કઈ રોગ વાળો હોય તો તેના જમ સાપડામાં આવી જાય એના હોય તે. હવે એ તો તમે માનો નહીં અત્યારે. અત્યારે તમે આર્ગ્યુમેન્ટમાં આ બધી વાત માનો નહીં, પણ છે સાચી. એટલે આવી રીતે જમવું એ યોગ્ય નથી. એ પોતપોતાની થાળીમાં લઈને જમવું એ જ યોગ્ય છે. એટલે એને કહ્યું કે મોટા આ તમે વાત કરી, નવી વાત છે મારાથી. અત્યાર સુધી આ વાત જાણતો નહોતો, સમજતો નહોતો. અત્યારે મને સમજણ પડે છે કે વાત તમારી કેવી સાચી લાગે છે. પણ અમારા લોકો આ રીતે કોઈ વિચારતું નથી. વિચારવું જોઈએ હું કબૂલ કરું છું, પણ કોઈ હજુ વિચાર્યું નથી. તમે વિચાર આગળ મૂકો, એમાં શું? તમે આગળ બીજાની મૂકો, ત્રીજાની મૂકો, ચોથાની મૂકો, એમ કરતા કરતા વિચાર પસાર થશે. અને એમાંથી પછી એક્શન જયારે લેવા મને શું કરી લેવાય છે, મારું તો ગજું નહીં. ત્યારે હવે જઈને માથો ઉઠ કરવી, મેં ભાઈ રહ્યા. મેં તને મારી રીત સમજાવી ને તમારી રીત સમજાવી ને. જગતમાં તો જુદી જુદી રીતો રહેવાની. હવે ગામના લોકો જુદી રીતે ખાતા હશે, જંગલના લોકો જુદી રીતે ખાતા હશે, તેનાથી આદિ જંગલના લોકો જુદી રીતે ખાતા હશે, ફરી બીજા બધા દેશોમાં જુદી જુદી રીતે ખાતા હશે. પણ એક થાળમાં ખાયા તો એટલા મુસલમાનો જ છે દુનિયામાં. બીજા કોઈ મારી જાણમાં નથી, બીજા કોઈ હોય તો. પણ આવી રીતે દોષિત છે. એક રીતે એક ભાવનાથી બધાની સાથે આપણે જમવું એ સારી વાત છે, પણ એક જ થાળીમાં જમવું એ આરોગ્યની દ્રષ્ટિએ પણ બિલકુલ બરાબર નથી. ગમે ત્યાં ને ત્યાં હું કે તમારું ખોટું ઠરાવવાને માટે મસતો નથી, પણ એ આરોગ્યની દ્રષ્ટિએ તો બિલકુલ બરોબર નથી. આમ બધું એને સમજાવ્યું છે, સમજી તો ગયું એ, અને બહુ સારું લાગ્યું. પછી ગાડીભાઈ ની વાત કરતો હતો ને ત્યારે ગાડીભાઈ કેટલાક જેમાં અવતરે છે તે પહેલા ગરીબાઈ માં નતા, સ્વયં કેટલાક લોકો જે હતા તે ગરીબાઈ માં જ હતા, ગરીબાઈ ના જીવન માં જ હતા અને પાછા ગરીબાઈ માં આવ્યા. હવે એનું કારણ જોયું છે કે એના એ રટમાં હતા ને એના એ વિચારમાં, એનાથી ઉર્ધ્વ પ્રકારના જીવનમાં જવું છે કે એ સારું છે કે ત્યાં આપણે જઈએ ને મથામન કરીએ એવા જીવો બહુ ઓછા. એમાં સ્વતંત્ર મેળે કઈ વિચાર કરવા વાળા ગરીબોમાં પણ બહુ ઓછા. જે ચેન્જ થાય છે એક દશામાંથી બીજી દશામાં, જે ચેન્જ થાય છે એ ભારે ઉગ્ર મથામનને લીધે થાય છે. એક જે જીવન જીવ્યા એની સારું આ જીવન બરાબર નથી, આનાથી ઊંચી જાતનું બીજું જીવન આપણે જીવવું જોઈએ. એવી જાતની જેને મથામણ થાય છે તેને તેનાથી ઊંચું જીવન મળે છે. અને એને દાખલા તરીકે પૈસા લાવ્યો છે બીજા લોકો છે એ કઈ જીવન વિશે કદી વિચારતા નથી. આ મારો અનુભવ વાત કહું છું, અનુભવ સિદ્ધ વાત કે જીવન વિશે બિલકુલ કઈ વિચારતા નથી. અને યાદવા તાદવા ગમે તેમ જીવન જીવે છે. એ આટલી બધી સારી સ્થિતિમાં હોવા છતાં એમનું ડાઉનફોલ નિશ્ચય છે, કારણ કે એમના જીવન વિશે કઈ વિચાર્યું નથી.